તારીખ 8/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 261
334 185 ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાના પરમાત્મ સ્વરૂપને જોવો. આવા બંને કથનનું તાત્પર્ય શું છે? તાત્પર્ય તો રાગ મટાડીને વિતરાગ થવાનું જ છે. પ્રત્યેક વચનમાં રાગ મટાડીને વિતરાગ થવાનું તાત્પર્ય હોય છે, પણ એ તાત્પર્ય કેવી રીતે પોતે સાધ્ય કરવું, સિદ્ધ કરવું, એ એક ટેકનિક છે, કળા છે, અને એમાં યથાયોગ્ય વિધિ એ રીત ન આવડે તો જીવને ઉલટું પરિણામ આવે છે. બંને કથનમાં પોતાના દોષ જોવામાં પણ પર્યાય બુદ્ધિ કોઈ તીવ્ર કરી જાય, અથવા પોતાને પામરતા અને સ્વરૂપની મુખ્યતા કરવા જતાં પણ અયથાર્થપણું થાય તો સ્વચ્છંદે કે વિકલ્પે ચડી જાય. અયથાર્થ થાય તો બંનેમાં ભૂલ થાય, બંનેમાં નુકસાન થાય. યથાર્થ થાય તો બંનેમાં સૌનું થાય, લાભ થાય. સમાધાન આપે છે ચૈતન્ય દ્રવ્ય કે જે અખંડ પરિપૂર્ણ અને શાશ્વત છે તેની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. મુમુક્ષુએ પોતાને દ્રષ્ટિ પ્રગટ નથી થઈ સ્વરૂપની, તો સ્વરૂપની દ્રષ્ટિ પ્રગટ કરવાની છે, અને સ્વરૂપમય પરમાત્મા હોવા છતાં પણ પર્યાયમાં જે સ્થિતિ છે, જે દશા છે, એ દશાનું જ્ઞાન પણ યથાર્થપણે કરવું જોઈએ. સાધક દશામાં એટલે કે જ્ઞાન દશામાં, હવે જ્ઞાન દશાની વાત લીધી પછી, સાધક દશામાં એટલે જ્ઞાન દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે, એટલે સ્વરૂપની દ્રષ્ટિ સાથે પર્યાયનું જ્ઞાન પણ હોય છે સાધકને. સ્વરૂપની દ્રષ્ટિએ તો દ્રષ્ટિ એકાંતે પોતાને પરમાત્મા જોવે છે, એમાં અનેકાંત નથી, દ્રષ્ટિમાં અનેકાંત નથી, જ્ઞાનમાં અનેકાંત પણ આવે છે કે સ્વરૂપે પરમાત્મા છો છતાં પણ મારી અવસ્થામાં ઘણી પામરતા છે. કેમ કે પરમાત્મ સ્વરૂપ પાસે સાધક દશા હોય તો પણ તે પૂર્ણ દશાના અનંતમાં ભાગે છે, તો પૂર્ણ દશા તો સ્વરૂપની પાસે પણ અનંતમાં ભાગે છે. એટલે સાધક દશામાં દ્રષ્ટિની સાથે સાથે જ્ઞાન હોય છે. દ્રષ્ટિમાં દ્રષ્ટિએ હું પૂર્ણ છું એવી દ્રષ્ટિ છે, હું અનાદિ અનંત પરિપૂર્ણ પ્રભુતા સ્વરૂપ છું, પરમેશ્વર સ્વરૂપ છું, પરમાત્મપદ સ્વરૂપ છું એવી દ્રષ્ટિ છે. આ રીતે પ્રભુતા સ્વરૂપ આત્માને લક્ષમાં રાખીને, હવે એ જ્ઞાનની પર્યાય આવી પછી લક્ષમાં રાખવામાં, જેવી દ્રષ્ટિ છે એવું લક્ષ હોય છે, એવું લક્ષમાં રાખીને એ જ જ્ઞાનમાં પર્યાયમાં હું અધૂરો છું તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. એ જ્ઞાન અનેકાંતપણે કામ કરે છે. દ્રષ્ટિ એકાંતપણે કામ કરે છે, જ્ઞાન અનેકાંતપણે કામ કરે છે. दृष्टि उल्टी हो तो पण एकांते उल्टी काम करे छे, सुप्ति थाई तो पण एकांते सुप्ति काम करे छे, ज्ञान मिथ्या हो त्यारे पण विवेक करे छे कि मारे मारू आत्मकल्याण करी लेवू जोईए, ए मारू ए विवेक छे, ने मिथ्या ज्ञान में पण विवेक उत्पन्न थाय छे, तो पछी सम्यक ज्ञान में तो महाविवेक होय ए कहेवानी समझावानी जरूर नथी। जो मिथ्या ज्ञान पण एवो विवेक करी शकतो होय तो सम्यक ज्ञान ने अंदर तो स्वरूपना लक्ष्य पूर्वक पोताना परिणमन ने अधुराश ने साधक जाने छे, एने ए साधक ने बराबर ख्याल रहे छे के अवस्था में हूँ आओ छू अने पूर्व स्वरूपे हूँ पूर्ण छू, एम बन्ने बाजुनु ज्ञान रहे छे। पर्याय में पुरुषार्थ केम थाय, पुरुषार्थ की कला शू छे, अंतर्मुख पुरुषार्थ केम थाय, स्वरूप में लीनता केम थाय, चारित्र अपेक्षाए अने ज्ञान उपेक्षाए स्वानुभूति की विशेष विशेष दशा केम थाय, अनुभूति की दशा थी पछी विशेष विशेष दशा केम थाय, एम ज्ञानी ने अंदर में ज्ञायक की परिणति विशेष केम थाय, ते माटे हूँ पर्याय में पुरुषार्थ करूँ अथवा पर्याय में पुरुषार्थ मारे करवा योग्य छे, कर्तव्य छे। दृष्टि अपेक्षाए स्वरूपे कृतिकृत्य होवा छता पण पर्याय में हूँ अधूरो छू अने मारे आगळ चालवानू छे, एनू बराबर ज्ञान अने भान बन्ने बाजुनू होय छे ज्ञानीने। पर्याय में हूँ पामर छो अने वस्तु स्वभावे हूँ पूर्ण छो, गंधर्व देव पण एम जुए छे કે પર્યાયમાં હું પામર છું અને સ્વરૂપે હું પરિપૂર્ણ પરમાત્મા છું, સિદ્ધ પરમાત્મામાં અને મારા સ્વરૂપમાં કિંચિત માત્ર ફેર નથી, રંચ માત્ર પણ ફેર નથી, છતાં પર્યાય મારી આખી જુદી છે, સિદ્ધ ભગવાનની પર્યાય જુદી છે આખી। આમ સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જ રહે છે, दृष्टि પોતાનું કામ કરે છે, જ્ઞાન પોતાનું કામ કરે છે, દરેક પોતપોતાનું કામ કરે છે અને કામ કરે છે, એમાં કોઓર્ડિનેશન પણ કરે છે, વિરુદ્ધ નથી જતા। શું કહે છે, જેમ એક વ્યાપારની અંદર એક પેઢીની અંદર એકાઉન્ટ સંભાળવાવાળો એકાઉન્ટ સંભાળે અને માલ લેવેચ કરવાવાળો માલ લેવેચ કરે, એકાઉન્ટની કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે પૂછે ભાઈ એમને હું પૂછી જો એકાઉન્ટ સંભાળે, માલની લેવેચની ગૂંચ આવે ત્યારે ઓલો એકાઉન્ટ સંભાળવાળો કે ભાઈ એને વધારે ખબર હોય છે, એ બધું કામ એ સંભાળે છે, પોતપોતાનું ફરજ પોતપોતાનું ડિવિઝન કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સંગીનપણે વ્યાપારની અંદર કેવી રીતે નફો થાય કમાણી થાય એ જાતનું કોઓર્ડિનેશન સાથે સાથે હોય જ છે, એવી રીતે દ્રષ્ટિ ભલે પોતાના સ્વરૂપને અવલંબે છે, સ્વરૂપને સ્વીકારે છે, પર્યાયનો સ્વીકાર એ સ્વરૂપ દ્રષ્ટિના કાર્યક્ષેત્રની મર્યાદા બહાર છે, પર્યાયનો સ્વીકાર દ્રષ્ટિ નથી કરતી, તો પણ સાથે રહેલું જ્ઞાન બંનેને બરાબર જાણે છે અને બંને એક આત્માનું પરિણમન હોવાથી સરવાળે આત્મામાં શુદ્ધિ કેમ થાય અને આત્મા સંસારનો અભાવ કરીને કેવી રીતે મુક્ત દશાને પામે એ જાતનો મેળ કરે છે, બધા ગુણો પરિણમનમાં એ જાતનો મેળ કરે છે, પુરુષાર્થનો મેળ, ચારિત્રનો મેળ, જ્ઞાનનો મેળ, બધો મેળ કરે છે। દ્રષ્ટિએ પૂર્ણ છું અને પર્યમાં અધૂરો છું તે બે સાથે હોય છે, અને એ વસ્તુ સ્થિતિ છે. દ્રષ્ટિના વિષયથી જુઓ તો આત્મા પૂર્ણ છે, એ પણ વસ્તુ સ્થિતિ છે, અને જ્ઞાનથી જુઓ તો પર્યાયમાં અધુરાશ છે, એ પણ વસ્તુ સ્થિતિ છે. બંને વસ્તુ સ્થિતિ છે, કોઈ કલ્પના નથી, બંને હકીકત જ છે, બંનેમાંથી કોઈ વાત કલ્પિત નથી. જ્ઞાન દશાની વાત એટલા માટે કરી કે જ્ઞાનીને પણ આ બંને પડખા પોતાના જ્ઞાનમાં છે, દ્રષ્ટિમાં છે, છતાં પણ એ પોતાનું કાર્ય સાધે છે. એ મુમુક્ષુએ પણ ક્યાં એકાંત ન થાય એ ખ્યાલમાં રાખવાનો છે. ન તો પર્યાયના દોષ જોતા પર્યાયનો એકાંત થાય, ન તો સ્વરૂપની વાત સાંભળતા એનો એકાંત થાય. પર્યાયના દોષ જોવા પાછળ પણ હેતુ છે, મોટિવ છે, એ દોષને મટાડવાનો છે. નિર્દોષ પરમાત્માનું અવલંબન લેવું, વજન દેવું, એની દ્રષ્ટિ કરવી, નિશ્ચય નહીં પ્રગટ કરવો, એ પણ દોષને મટાડવાની જ પદ્ધતિ છે. એક દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, એક પર્યાયાર્થિક નહીંનો વિષય છે, પણ બંને નહીં એક જ કાર્યને સાધે છે, બંને નહીં ઉલટા સૂટા કાર્યને સાધતું નથી, અથવા એક કાર્ય સાધે ને બીજો નહીં એનો વિરોધ કરે છે એમ નથી. બંને એટલે ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે, સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, બંને નયનો વિરોધ મટાડનાર છે. કોણ છે? જીન વચન. એ જીન વચી શરમંતે સ્વયં વાંત મોહા, દર્શન મોહનો અભાવ કરીને જે સ્વયં એ રીતે જીન વચનમાં રમે છે, તે ચોક્કસ પોતાની આત્મશુદ્ધિ કરીને નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે, અને બીજાના દોષ જોવાથી નુકસાનનું કારણ થાય છે. જો હવે ચર્ચા કરે છે ગુણ દોષ જોવા સંબંધીને, ન્યાયનો વિષય સમજવા જેવો હોય છે. પોતાના માટે બીજી વાત હોય છે, બીજાના માટે બીજી વાત હોય છે. પોતાના માટે જે વાત હોય એ બીજાને માટે ન લેવાય, ને બીજાને માટે જે વાત હોય એ પોતાના માટે ન લેવાય. વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે, અને બીજાના દોષ જોવાથી પોતાને નુકસાનનું કારણ થાય છે. વળી મનુષ્ય છે એ ગુણ દોષનું મિશ્રણ જેમાં છે એવું એક પૂતળું છે. મનુષ્યનું પૂતળું કેવું છે? કોઈ એકાંતે દોષિત હોય એમ પણ નથી, કોઈ એકાંતે નિર્દોષ હોય એવું પણ નથી. તારે બીજાની સામું જોવું હોય તો એના ગુણ જોવા, દોષ દેખાય તો પણ એને ગૌણ કરી નાખવા. તારી પોતાની સામે જોવું હોય તો તારા દોષ જોવા, અને ગુણ દેખાતા હોય તો પણ તારે ગૌણ કરી લેવા. એમ ન્યાયની રીતિ અને નીતિ એવા પ્રકારની છે. માટે બીજાના ગુણને મુખ્ય કરીને અને તેના દોષને ગૌણ કરે છે, બીજાના ગુણને મુખ્ય કરીને તેના દોષને ગૌણ કરે છે. આ પદ્ધતિ છે, પોતાને લાભ થાય એવી આ પદ્ધતિ છે. પોતાને પુરુષાર્થ કરવો છે માટે પોતાના અલ્પ દોષ ઉપર પણ નજર છે, અને મારે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એમ જાણે છે. શું કહે છે? પોતાના નાના દોષ ઉપર પણ નજર છે, નજર બહાર નથી જવા દેતો એમ કહે છે. નાના દોષને પણ બરાબર જોવે છે, અને મારે ઘણું કામ બાકી છે, પૂર્ણતાનું લક્ષ્ય છે એટલે ઘણું કામ બાકી છે એમ જોવાનું છે. અને એમ જોવાય તો જ આગળ ચાલે, નહીતર આગળ ચાલી શકે નહીં. પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે. જ્ઞાનીને મુમુક્ષુ બેયને આ બધું લાગુ પડે છે. શું બંનેની એક જ રીતે છે એમાં તો. પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે પર્યાયમાં પ્રગટ થયેલા. શું બીજાના પોતે પોતાના દોષને લક્ષમાં લઈને પોતાના ગુણને ગૌણ કરે છે, બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી, તે મુમુક્ષુનું પણ કર્તવ્ય નથી. દરેક વસ્તુ સ્વતંત્ર પરિણમે છે, દરેક આત્માઓ સ્વતંત્ર પરિણમે છે. નાયકનો જ્ઞાતા સ્વભાવ છે, આત્માનો તો માત્ર જ્ઞાતાપણે રહેવું એવો સ્વભાવ છે. માટે જ્ઞાતા રૂપે જાણ્યા કરવું, મધ્યસ્થ રહીને જ્ઞાતા રૂપે જાણ્યા કરવું. પોતાની સાધક દશામાં પોતાના ગુણને ગૌણ કરી, જે દોષ હોય તેને અધુરાશને મુખ્ય કરી, મારે હજી ઘણું કરવાનું બાકી છે એમ પોતે જોવે છે, અને તે જાતનો એટલે એમાં આગળ વધવાનો પુરુષાર્થ કરે છે. ફરીને એ જ વાત લીધી છે કે પોતે પોતામાં કેવી રીતે કામ કરે. બીજાની વાત તો ઠીક છે કે દેખાઈ જાય છે, સ્વપર પ્રકાશક છે એટલે, પણ એમાં તો ગુણને જ મુખ્ય કરવાના છે, દોષને મુખ્ય કરવાના નથી. કામ પોતામાં કરવાનું છે, અને જ્યાં કામ પોતાને કરવામાં છે ત્યારે પોતાના જે દોષ હોય એને મુખ્ય કરે અને પોતાના ગુણને ગૌણ કરે અને પુરુષાર્થમાં આગળ વધે. તે બીજાના ગુણને મુખ્ય કરે છે અને દોષને ગૌણ કરે છે. બીજી બાજુ છે, બીજાના ગુણને મુખ્ય કરે છે અને દોષને ગૌણ કરે છે. કેમ કે બીજાના દોષ સાથે પોતાને કાંઈ પ્રયોજન નથી. બીજાના દોષ સાથે પોતાને કોઈ પણ જાતનું પ્રયોજન નથી. આપણે શું લેવા દેવા, એનું નુકસાન એની પાસે છે. અને પોતે પોતામાં આગળ વધવા માટે તેના ગુણને ગ્રહણ કરે છે. ગુણ જોવા એમાં પ્રયોજન છે, પ્રયોજન સદાય છે એમ કે છે. બીજાના ગુણ જોવે અને એ ગુણ પ્રમોદને આવે, ગુણનું અનુમોદન આવે, ગુણ પ્રશંસા કરે તો એને ગુણગ્રાહી પણ ઉત્પન્ન થાય છે, એ ગુણને ગ્રહણ કરી શકે છે. હા, ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતરમુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. પોતે સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છું એમ સ્વીકારીને પોતાના દોષ બીજાના ગુણ ગ્રહણ કરે છે. જો પોતે સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છું એમ પોતાના સ્વરૂપને સ્વીકારીને પણ, પોતાના સ્વરૂપને સ્વીકારે છે એટલે પોતાનો દોષ નથી સ્વીકારતો એમ નથી. શું પોતાના, હે, ત્યારે પોતાના પોતાનું પૂર્ણ સ્વરૂપ સ્વીકારે છે ત્યારે પણ પોતાના દોષ સ્વીકારે છે અને બીજાના ગુણને ગ્રહણ કરે છે. એ પદ્ધતિ તો દ્રષ્ટિવાળાને પણ ચાલુ જ છે, એમ જ છે. શું સુભાગભાઈ જુઓ એમના ગુણને કેટલો એમણે રિસ્પોન્સ આપ્યો છે. કૃપાળુદેવે એક ગુણ એવો હતો એમને કે બસ મારે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું છે, જ્ઞાનીના માર્ગે જ ચાલવું છે, બીજો માર્ગ મારે પકડવો નથી. તો એ માર્ગે એ તરી ગયા, પણ એમને કેટલો બધો એ કાંઈ પોતાનાથી આગળ નહોતા છતાં પણ અમે તમને ચરણ પ્રત્યે નમસ્કાર કરીએ છીએ, અમે તમારા સત્સંગને ઈચ્છીએ છીએ, એમ કરીને કેટલું લેતા હતા. એમ બીજાના ગુણને ગ્રહણ કરે છે, સ્વરૂપ દ્રષ્ટિ થયા પછી પોતાનો દોષ બરાબર જાણે છે અને બીજાના ગુણને ગ્રહણ કરે છે. 212 માં તો ત્યાં સુધી લીધું કે અમે સત્પુરુષની વાત કરી તમને, તો તમે અમને જ લક્ષ્ય બનાવ્યું કે તમે સત્પુરુષ છો માટે અમે તમને મુખ્ય કરીએ, ઓળગીએ. પણ અમારી એવી ક્યાં દશા છે? શું કહે છે? અમારી એવી દશા ક્યાં છે? અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ જોવો છો. 24મું વર્ષ છે, 24મું વર્ષ એટલે ઉંમર કેટલી નાની ગણાય. અમારો પ્રત્યક્ષ ઉપાધિ યોગ તો તમે જોવો છો. વેપાર કરવા મુંબઈમાં બેઠા છીએ, કુટુંબ પરિવારની વચ્ચે રહીએ છીએ. અમને આ બધું કરવા માટેની વાત નથી. એમ કરીને એ પોતે ભલાને સત્પુરુષને મહિમામાંથી પણ ખસેડવા માગતા નથી અને પોતાની મુખ્યતા પણ કરવા માગતા નથી. કેવી વિચક્ષણતા કેટલી બધી છે પોતાને. કેમ કે પોતે પોતાને દ્રષ્ટિ થઈ છે તો પણ પોતાના દોષને જોવે છે અને બીજાના ગુણને ગ્રહણ કરે છે. બાકી તો પોતામાં કેટલીક અલ્પતા છે, તે અલ્પતા પર લક્ષ દઈને પુરુષાર્થ કેમ થાય? પોતાને જે ભલે અસ્થિરતાનો રાગ છે એ વિચારે, એ રાગ મટાડીને વિતરાગ કેમ થવાય? મારી સાધક દશા કેમ આગળ જાય, આગળ વધે? એવી જાતની નાનીને પણ ભાવના રહે છે. એ ભાવના ઉપર તો એમણે અપૂર્વ અવસર લખ્યો આખો. એ ભાવના ઉપર તો અપૂર્વ અવસર લખ્યો. પર્યાયની અપેક્ષાએ પર્યાયમાં આગળ વધવાની ભાવના જ્ઞાનીને હોય તેથી કાંઈ પર્યાય દ્રષ્ટિ ન થાય અને દ્રવ દ્રષ્ટિના જોરમાં પર્યાયને પરદ્રવ્ય રહે તો પણ એ પર્યાયનો વિવેક ચૂકે નહીં. એવી બધી વિચક્ષણતાવાળી વાત છે. અને તેથી પોતાના ગુણ ગૌણ કરીને પોતાના દોષને જોવે છે. પૂર્ણ વિતરાગ થવું છે એટલે ગુણ જેટલા પ્રગટ થાય એને ગૌણ કરતો જાય છે, જેમ જેમ પ્રગટ થાય એને ગૌણ કરતો જાય છે અને પોતાના દોષને જોવે છે. કેમ કે આગળ ચાલવું છે. પૂર્ણ થવાનો ટાર્ગેટ છે એ ત્યાં ન પહોંચાય ત્યાં સુધી નિરાંતે પગવાળીને બેસતા નથી. કેમ કે પુરુષાર્થ ચાલુ જ રાખે છે અને ઘણી જ દરકારથી, ઘણી જ કાળજીથી પોતાના ગુણ દોષનો વિચાર કરીને આગળ વધે છે. એમાં ગફલતમાં રહેતા નથી. એ જ્ઞાન દશાની વાત કરી એમણે. હવે એમ કહે છે કે આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે. હું મુક્ષુ માટે વાત એ છે. જ્ઞાન દશાની ચર્ચા કરીને પણ એ જ્ઞાન દશાને જે રીતે જ્ઞાની પ્રવર્તે છે એને જ અનુસરવાનું છે, એનું જ અનુકરણ કરવાનું છે. આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે. બીજાના ગુણ ગ્રહણ કરવા પણ દોષ ગ્રહણ કરવા નહીં. બીજાના ગુણ ગ્રહણ ભલે અલ્પ હોય તો અલ્પ, કોઈ સર્વથા અવગુણી હોય છે એવું નથી, કોઈ સર્વથા ગુણવાન હોય છે એવું પણ નથી હોતું. હું મોક્ષમાં કાંઈ ને કાંઈ ગુણ હોય છે, કાંઈ ને કાંઈ દોષ હોય છે. પણ બીજાના ગુણ ગ્રહણ કરવા પણ દોષ ગ્રહણ કરવા નહીં. નિર્દોષતા છે, પોતાને તો નિર્દોષ થવાનો અભિપ્રાય છે ને. જો નિર્દોષ થવાનો પોતાને અભિપ્રાય છે તો એની રીત તો આ છે કે બીજાના ગુણને ગ્રહણ કરવા, બીજાના દોષને ગ્રહણ કરવા નહીં, એમ કે છે. જગતમાં અનેક મનુષ્યો છે, છતાં આ માર્ગે જવા ચાલવા ઈચ્છે છે, એનો મોટો ગુણ છે એમ લેવું આપણે. જગતમાં મનુષ્ય પોતપોતાની રીતે ધર્મ સાધન કરે છે, પણ આ એક જ્ઞાનીના માર્ગે ચાલવા માગે છે, શંકરદેવના માર્ગે ચાલવા માગે છે, એ જાતની એની ઈચ્છા થઈ છે. બીજા માર્ગે એને ચાલવું નથી, એ પણ એક ગુણ છે ને. એ સિવાય પણ નાના મોટા ગુણ તો હોય છે. કોઈનામાં કોઈ સરળતા વિશેષ હોય છે, તો કોઈનામાં નિર્લોભતા હોય છે, ઉદારતા હોય છે, તો કોઈનામાં નમ્રતા હોય છે, એમ જુદી જુદી પ્રકૃતિગત રીતે પણ ગુણ હોય છે માણસમાં. ગુણ નથી હોતા એવું નથી, શું
લેવા,
હા એમાં શું વાંધો, લેવા જોઈએ, એમાં શું છે. આપણે આપણી દોષને ક્યાં જોવા છે, આપણે તો ગુણને જ જોવા છે. આપણે સામાના દોષને ગૌણ કરવા છે, આપણને ખ્યાલ આવે એને ગૌણ કરવા, આપણે એનો ગુણ જોવો. એમાં સરળતા હોય છે, બીજા દોષ હોય પણ સરળતા સારી હોય, સરળતાને મુખ્ય કરવી. બીજા દોષ હોય પણ નિર્લોભતા સારી હોય, ઉદારતા સારી હોય, એને મુખ્ય કરવી. આપણે એવા ગુણો પ્રગટ કરવા છે. માટે એ ભલે મોટો દોષ છે, આપણે એને મુખ્ય કરીને શું કામ છે, એનું નુકસાન એની પાસે છે, આપણી પાસે તો છે. ગુણ દેખાય તો જે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની વિરાધના કરે છે તો સન્માર્ગે ચાલવા માંગતો નથી. એ તો આપણે તો સન્માર્ગે ચાલવા માગે છે એવા મુમુક્ષુની વાત લીધી છે, કારણ કે પરિચય તો મુમુક્ષુનો રાખવાનો છે ને. પુરુષની વિરાધના કરે છે એ તો મુમુક્ષુની ભૂમિકાનો ત્યાગ થઈ ગયો, ત્યાં એ ભૂમિકા બહારનો વર્તાવ થઈ ગયો, શું પરિણમન થઈ ગયું, એટલે પછી એ મુમુક્ષુતામાં નથી રહેતા. તો એનો પરિચય કરવો, એનો સંગ કરવો, એ વાત રહેતી નથી. આ તો આપણે તો જેનો પરિચય જેનો સંગ રહીએ એના ગુણ દોષ જોવાનો સવાલ થાય છે ને, કેમ કે એના દોષ બી દેખાઈ જાય અને એ સરથા દોષિત છે એમ પણ હોતું નથી. તો આપણે એના ગુણ જોવા, હા એના ગુણ જોવા, એમ છે. બીજાનો આપણે કાંઈ સંગત કરવો નથી, પછી ક્યાં સવાલ છે. દુનિયામાં તો કતલખાના ઉપરથી ચલાવનારથી માંડીને બધી જાતના દોષિત જીવો હોઈ શકે, આપણે કોને કોને કથા કરશો, હા કે કોને કોની સામે જોશો. બધી અયોગ્યતાવાળા જીવો હોઈ શકે જગતમાં, અને ચાર ગતિના ફળ ભોગવે છે બધા, ઠીક છે. આપણે શું કામ છે, આપણે તો એ વાત સમજીને ત્યાંથી મોઢું ફેરવવાનું છે કે ભાઈ એ જગતના જીવોને જેવું આપણે થવું નથી, આપણે એવું રહેવું નથી. હવે જે આપણે જ્યાં સ્વાધ્યાય સત્સંગ કરતા હોઈએ ત્યાં પણ બીજા અનેક વ્યક્તિઓનો સંગ થાય છે, કેમ કે આ તો સામૂહિક સ્વાધ્યાય સત્સંગનો પ્રસંગ રહે છે. તો બીજાના પણ ગુણદોષ જોવાનો પ્રકાર ઊભો થશે, ત્યારે પણ નીતિ કેવી રાખવી, આપણી રીત કેવી હોવી જોઈએ, બીજાના ગુણ ગ્રહણ કરવા અને દોષને ગૌણ કરવા. કોઈનામાં નમ્રતા વધારે હોય, કોઈનામાં સરળતા વધારે હોય, કોઈનામાં ઉદારતા વધારે હોય, કોઈનામાં સહનશીલતા વધારે હોય, તો જે પ્રકારનો ગુણ હોય એને મુખ્ય કરવો, દોષને ગૌણ કરી નાખવા. કેમ કે એ મટાડવા એની જવાબદારી છે, એ કોઈ આપણી જવાબદારી નથી. આપણી આપણી જવાબદારીનો ટોપલો લેવાની પણ જરૂર નથી, એને મુખ્ય કરવાની પણ જરૂર નથી. સમજવાની જરૂર એટલા માટે છે કે એવો દોષ આપણે નથી કરવો, એવો પ્રકારનો દોષ આપણાથી ન થાય એ સમજવા માટે આપણે જે વિચારીએ એ વાત જુદી થઈ ગઈ. પણ મુખ્યતા એને આ દોષ છે, એ આ દોષ આવો દોષ કરે છે, એને આવો દોષ છે એમ મુખ્યતા કરાય નહીં. બીજાના ગુણ ગ્રહણ કરવા પણ દોષને ગ્રહણ કરવા નહીં, બીજાના દોષને ગૌણ કરીને તેના ગુણને મુખ્ય કરીને ગ્રહણ કરે, અને પોતામાં પોતે ક્યાં ભૂલે છે ને પોતે ક્યાં અટકે છે એમ પોતાના દોષ ઉપર દ્રષ્ટિ મૂકીને પુરુષાર્થને આગળ વધારે. પોતામાં પોતે ક્યાં ભૂલે છે અથવા અટકે છે એમ પોતાના દોષને જોઈને પોતે આગળ વધારે આગળ વધવા માટે દોષને જોવે. દોષને જોવે એટલે દોષ દ્રષ્ટિ ત્યાં નથી કેળવવી, પણ આગળ વધવા માટે દોષને જોવે, દોષને કાઢવા માટે દોષને જોવે, એવો ત્યાં હેતુ પૂર્વક પ્રવૃત્તિ છે જોવાની. પોતે સ્વભાવે પૂર્ણ છે તેનો પોતે ખ્યાલ રાખે, અને એ સ્વરૂપની દ્રષ્ટિ કરવાની છે, પૂર્ણ સ્વરૂપની દ્રષ્ટિ આખરમાં કરવાની છે એમ ખ્યાલ રાખે, અથવા એ પૂર્ણ સ્વરૂપની ઓળખાણ કરવાની છે, એ પૂર્ણ સ્વરૂપનું ભાવભાષણ કરવાનું બાકી છે પોતાને, એ ખ્યાલ રાખે. ભલે અવલોકનમાં દોષનું અવલોકન થતું હોય તો પણ આગળ જતાં પોતે નિર્દોષ સ્વરૂપને ઓળખવા માટે આ બધો પ્રયત્ન કરે છે. પદાર્થ નિર્ણય પહેલાં જેટલો કોઈ મુમુક્ષુતાનો આરોહણ ક્રમ છે એ પદાર્થ નિર્ણયના અર્થે છે, એ ખ્યાલમાં રાખવાનો છે. અને પોતાને પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે તેવી અંદર ખટક રાખે. આ પણ એક લક્ષણ દીધું છે આત્માર્થી જીવનું, કે એને પોતાના દોષ ખટકે છે, આગળ નથી વધતો એને પોતાને ખટકે છે. જેમ આંખમાં કણો પડી હોય એ ખટકા કરે, બીજું કામ કરે તો એને એમ છે કે આ કણો નીકળી જાય તો સારું, આડું આવે છે, બીજા કામ કરવામાં ઉપયોગ બીજો ક્યાં વ્યો જાય આંખમાં કણો પડ્યું હોય ત્યાં ઉપયોગ વ્યો જાય. કેમ કે એ ખટકે છે, એવું નથી બનતું કે આંખનું કણું બહુ ઝીણું ને બહુ નાનું છે હવે એમાં હું આટલું બધું એને ધ્યાન દેવું કે નહીં. આંખ સહન ન કરે, આંખ નાનામાં નાના ઝીણા કણાને પણ સહન ન કરે, એવું જ્ઞાન છે. જ્ઞાન છે નેત્રના સ્થાને છે, એ નાના દોષને પણ સહન કરવા માંગતું નથી, એટલે એને ખટકે છે. ખટકવાનું કારણ એ છે. એવી જે યોગ્યતા થઈ જવી એ યોગ્યતાને પાત્રતા કહેવામાં આવે છે. એવી યોગ્યતાવાળો અવશ્ય પોતાના દોષ મટાડી અને નિર્દોષ થશે. પણ જેને પોતાના દોષ ખટકે નહીં એ કેવી રીતે કાઢે? એટલે એમ કે છે ઉપર ઉપર નહીં હોય તો એ તો ક્યારેક થાય ને પછી કાંઈ એનું ઠેકાણું ન રહે. અંદરની હોય તો ખટકા જ કરે, એ તો પોતાને ખટકા જ કરે. કિંમતી 25,000-50,000 સાડી કેવું હોય ને બળી જાય, ઓચિંતી બળી જાય. બળી જાય એટલે ભલે આખી ન બળી હોય પણ એવી રીતે નુકસાન નહીં આવે કે પહેરી શકાય નહીં, પછી હું કેવું? કાલ 25,000 આપ્યા છે, બહુ જ સારી છે એમ પસંદ કરીને લીધી છે. અને આજે આમ થઈ ગયું, મારું તો જીવ બળે છે. હું કે શું કે હાડી બળે છે કે જીવ બળે છે? તો કે જીવ બળે છે. હે, એમ અહીંયા ખટકે ત્યારે એને જીવ બળવો જોઈએ, કેમ કે નુકસાન છે, જેવું નુકસાનને લઈને જીવ બળે છે. હા, એને પોતાને જીવ બળવો જોઈએ. હું મારું નુકસાન કરું, હું મારું નુકસાન કરું છું, મને નુકસાન થાય છે, મને મારા દોસ્તથી નુકસાન થાય છે, મને આ પોસાય નહીં, મને આ પોસાય નહીં. એવું મુમુક્ષુતાનું સ્વરૂપ છે, પાત્રતાનું એવું સ્વરૂપ છે. મુનિઓ પણ જ્ઞાનીની વાત લીધી, મુમુક્ષુની વાત લીધી, હવે મુનિની વાત લે છે. મુનિઓ પણ વિતરાગ કેમ થાવ એવી ભાવનાપૂર્વક પંચ પરમેષ્ટિઓના ગુણો ઉપર દ્રષ્ટિ મૂકીને આગળ જાય છે. જો મુનિદશામાં પણ આવી રીતિ નીતિ છે એમની, એ પણ પંચ પરમેષ્ટિના સ્વરૂપને લક્ષમાં રાખે છે. સામાન્ય રીતે મુનિરાજ પણ અવારનવાર પંચ પરમેષ્ટિનો નમસ્કાર મંત્ર બોલે, તો એને આખી પંચ પરમેષ્ટિને જે ગુણની મૂર્તિ છે, ગુણ પ્રગટ કર્યા છે ને, હરિયંત ભગવાને ગુણ પ્રગટ કર્યા, સિદ્ધ ભગવાને કર્યા, આચાર્ય ઉપાધ્યાય સાધુએ કર્યા, એ ગુણની મૂર્તિને જોવે છે, વિઝ્યુઅલાઇઝ કરે છે. એવું નહીં કે આમ બોલી જાય છે મિકેનિકલી, ત્યાં યંત્ર બોલી જાય છે એમ નથી બોલી, ત્યારે એના ગુણ સ્વરૂપને જ્ઞાનમાં લે છે અને એમના ગુણને જોવે છે, અને એ રીતે આગળ જાય છે. મુનિવરાજ પણ એ રીતે આગળ જાય છે. સાધક મુનિરાજ જેવો સાધના કરી પૂર્ણ થયા, તેની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ જોડી આગળ જાય છે. એ ભક્તિ કરવા પાછળ પણ બહુમાન કરવું છે, એ ગુણગ્રહણ કરવાની પદ્ધતિ છે. ભક્તિ અને બહુમાન છે એ ગુણગ્રહણ કરવાની પદ્ધતિ છે. એક તો જે ખાલી રાગ કરે છે અને ગુણને લક્ષમાં લેતા નથી, એ ભક્તિની વાત નથી અહીંયા. શું ખાલી વિકલ્પ કરે, રાગ કરે અને ગુણને લક્ષમાં ન લે, એની વાત નથી. ગુણને લક્ષમાં રાખીને બહુમાન આવે છે, ભક્તિ આવે છે, એ ગુણ ગ્રહણ કરવાની કાર્ય પદ્ધતિ છે. એટલે ભક્તિ શબ્દ એક છે, ઓગ સંજ્ઞા એ એનું બીજું રૂપ છે, યથાર્થ ભક્તિ એનું બીજું જ સ્વરૂપ છે આખું. કૃપાળુદેવે ભક્તિ તરફ વધારે વજન આપ્યું છે, એ આ ભક્તિની વાત છે. કે આવી ભક્તિ એ એક એવો પરમ પદાર્થ છે કે ક્ષણ માત્રમાં મુક્તિ આપે, એવો પરમ પદાર્થ છે એમ કીધું છે. એનું કારણ શું છે? કે ગુણને જોવે છે અને ગુણને ગ્રહણ કરવાનો એ સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. શું કે છે? એટલા માટે જ્ઞાનની પર્યાય લીધી છે. પણ ભક્તિ જ્ઞાનની પર્યાય છે એ વાત પ્રચલિત જ નથી. મોટાભાગે બધા રાગની પર્યાયમાં જ લઈ લે છે, કેમ કે મોટાભાગે બધાને રાગ થતો હોય છે. આવી જ્ઞાનની પર્યાય તો કોકને હોય છે અને એ જીવ કામ કરી જાય છે. હા, એમાંથી જ આવે, એ વગર આવે જ નહીં ભક્તિ. ખરેખર જ્ઞાન વિના ભક્તિ સાચી હોય જ નહીં. નમો અર્યંતાણમ તમે કયો એટલે અર્યંત પરમાત્મા ની મૂર્તિ આમ જ્ઞાનમાં આવી ગઈ. નિરવિશેષ અંતર્મુખ જેની પરિપૂર્ણ વિતરાગ દશા છે, અનંત સ્વસંવેદનમાં જેવો બિરાજમાન છે અને અનંત શાંતિમાંથી જેવો બહાર નીકળતા નથી એવી અમૃતભરી અમૃતમય શાંતિમાં જેવો ધીમ થઈ ગયા છે, એમ નમો અર્યંતાણમમાં એ આવવું જોઈએ. તો એ ગુણોનો આવિર્ભાવ થાય. જ્ઞાનમાં એ ગુણો આવે એટલે પોતાના જ્ઞાન તો પોતાનું છે એટલે પોતાના ભાવમાં એનો આવિર્ભાવ શરૂ થાય એ ભાવોનો. એમ સીધે સીધી વાત છે, પોતાના ગુણ પ્રગટ કરવાની એ સીધે સીધી વાત છે. એ જ્ઞાનમાંથી જ ઊભી થઈ છે. જ્ઞાન વગર ભાવના થાય કેવી રીતે? આપણે એક બોલાવી ગયું દેવગુરુ શાસ્ત્ર નો મહિમા, એ આત્મરુચિ વાળાને જ સાચો હોય છે. આપણે એક આપી ગયું બોલ આત્મરુચિની સાથે એનો સીધો સંબંધ છે. ભોગે ભોગે દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરે છે એની વાત નહીં. જેને આત્માને એમાંથી આત્માની રુચિ પ્રગટ કરી છે એ બેને અનુસંધાન છે. કેમ કે આત્મા બતાવનારા છે, આત્મા પ્રગટ કર્યો છે, પ્રગટ કરીને બતાવનારા છે, એમ વાત છે. સાધક મુનિરાજ જેવો સાધના કરી પૂર્ણ થયા, તેની ભક્તિ કરી, મુનિરાજની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ જોડીને આગળ જાય છે. ભક્તિ કરીને પુરુષાર્થ વધારે છે. માટે કરવાનું આ જ છે, આ પોતાના ગુણો પ્રગટ કરવા, પોતાનું શુદ્ધિકરણ થવું, એ જ કરવાનું છે. કરવાનું એક કે શુદ્ધાત્મામાં જવું તે જ છે. પોતાના પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપનું અંતર આલંબન લેવું, ત્યાં સુધી પહોંચવાનું છે. જેમ જેમ નિર્મળતા થાય તેમ નિર્મળ પદાર્થની સમીપ જવાશે. નિર્મળતા નહીં થાય તો શું કેવી રીતે જવાશે? એ રીતે પહેલાં તો પ્રશ્ન તો અવળા સવળા કથનમાંથી ઉપાડ્યો છે, પણ કામ કાર્ય કરવાની વિધિ શું છે, રીત શું છે, જ્ઞાનીઓની મુનિઓની મુમુક્ષુઓની એ વાત લઈએ છે. એક પેરેગ્રાફ બાકી રહે છે, આવતીકાલે લઈશું. Thank you.